તારીખ 24/1/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 7 મૂળ કેસેટમાં બીજો અવાજ પણ સાથે છે.
નમસ્કાર કરી નમસ્કાર કરે છે. ત્યાર પછી વર્તમાનમાં તેમને પણ જુદા જુદા નામ લઈને સૌના નમસ્કાર કર્યા. આમ આ રીતે તીર્થંકર ભગવંતોને શાંતિ વર્તમાન નિર્વાણ કલ્યાણકો વિશે ઇન્દ્રાદિત દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે તેમને આપણા સૌના નમસ્કાર. અમારા નમસ્કાર આપણે સાથે કરીએ છીએ. અત્યારે તેઓ સિદ્ધાલયમાં બિરાજમાન છે. તેમના પંચકલ્યાણ ભૂતકાળમાં ઉજવાઈ ગયા દેવો દ્વારા અને વિશેષ પૂજ્ય થઈને અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે. તેમના સ્વરૂપને ઓળખીને તેમને નમસ્કાર કરવામાં આવે છે. સ્વરૂપનું એવું છે કે જેમને જાણતા સમજતા ઓળખતા તેમના પ્રત્યે મસ્તક શ્રી સિમંદર યુગમંદર બાહુ સુબાહુ સુધાસક ક્ષેત્રમાં
વાહ 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 શ્વાસ વિરાજમાન
આપણા સૌના નમસ્કાર. જો કે પરમેશ્વરી પદમાં તેમનું ગર્ભિતપણું છે, પંચ પરમેશ્વરી ના અનંત પદમાં એ સર્વનું
ગર્ભિતપણું છે, આવી ગયા છે.
વર્તમાન કાળમાં તેમને વિશેષ જાણે અહીં જુદા નમસ્કાર કર્યા.
આવિષ્કારના પણ લઈ
લીધા ત્રણેય
કાળના વાસ્તુ છે.
આજે તો બધા પ્રથમ કરો
ક્ષેત્રમાં
મૂળ સંસ્કાર પણ મહાવીર ક્ષેત્ર થી શરૂ થયા છે. ભગવાન સુનંદર સ્વામીને દિવ્ય ધ્વનિમાં એમના તીર્થંકર પણ ઘોષણા પણ મહાવિજયમાં કરે છે. અને પોતે તીર્થંકર પણ
મહાવિજયમાં શાંતિ ખંડમાં
એમને કુજ બિંદુ શ્રીનો ઉપકાર વર્તે છે. એવા મુમુક્ષુઓને એ વાત સાંભળતા એમની વિશેષતા પોતે પણ જાણે છે, પરંતુ ને શિવપદ ને પોતે પણ
જાણે
છે, અભિલાષે છે. અને જેમના એ ઉપકારી છે સૌને પણ એ વિષય નું સ્મરણ કરતા સ્થાપના કરાવે છે. ઇન્દ્રાણી સ્થાપિત છે એ ભાવનાથી વિરાજમાન પોતાના તરફ
આવી વાત હોય તો ઉત્સાહ નું અનુભવ
એમાં સોનું વધારે નાખવા માટે ખાસ કામ કરશે. સોનું આ સોનું એમાં
નાખવાનું ખબર નથી
ગુરુદેવ પ્રતિ
ભક્તિ
ભક્તિ છે. મનુષ્ય જીવને દર્શન નો અનુભવ કરવાનો એક પારમાર્થિક કારણ બને
છે. એવી વ્યક્તિ અંદર આવતી નથી, જે ભક્તિ જોઈએ છે એવી વ્યક્તિ આવતી નથી. તે ક્યાં અસલ્ય રહી જાય,
ભક્તિ નથી આવતી. કારણ વ્યક્તિ જોઈએ, સ્વરૂપ
ઓળખવું
જોઈએ, અને એ આત્માને કેવી રીતે લુટકારી છે. જીવ ક્યાં ગમે છે કે જ્યાં એને લાભ દેખાય ત્યાં ગમે છે, મળે છે વગર પૂછે. કે સામાન્ય સંસારિક પ્રસંગોમાં પણ એમ છે, જરાક લાભ દેખાય ત્યાં મળે છે. ત્યારે આ તો અનંત લાભ છે, બરો લાભ નથી, પણ
અનંત
અનંત લાભ છે. જરાક ચાલો અને ત્યારે પણ અયથાર્થ પણ દર્શન હોય તો ત્યારે પણ છે, પણ અયથાર્થ પણ દર્શન નો ઘટે ત્યારે પણ સમજી જાય. દર્શન તો કોઈ પણ પ્રકૃતિના અનુભાવમાં તીવ્ર મંદતા યથાર્થ પ્રકારે થાય, આત્માથી થાય તો એ વિશેષ વિશેષ અનુમાન ઘટીને ઉપસમ થવાને યોગ્ય થાય છે. ત્યારે એ ઉપસમ થઈને ઉપસમ સમય દર્શન ને ઉત્પન્ન આત્મગુણ સિવાય બીજે પ્રકારે જે બહુમાન છે બધું
ફરી જાય,
બદલાવું સ્વાધ્યાય એટલા માટે છે, સત્સંગ સ્વાધ્યાય એટલા માટે છે. આ જીવે યથાર્થ મૂલ્યાંકન કર્યું નથી, આત્મ સ્વરૂપ નું, આત્મગુણ નું, આત્મલાભ નું યથાર્થ મૂલ્યાંકન કર્યું નથી. ઉપર ઉપરથી કર્યું છે એટલે એ ઓછું ખાય છે, ક્યાંક દૂર કરે છે, થોડું ઘણું કર્યું એ ધોવાઈ જાય છે, બીજું ખ્યાલ કરે છે, એવું ન થાય. અને ચડતી શ્રેણીના ઉત્તરો ઉત્તર પરિણામ રહે એના માટે યથાર્થતા આવવી જરૂરી છે. અને એના માટે સ્વરૂપ ઓળખવું જોઈએ, અને એ સ્વરૂપ ઓળખાવા માટે તો સોરણમણી સાહેબે વિસ્તાર કે કેવી રીતે થયા અને અત્યારે કેવા થઈને બિરાજમાન છે, વિસ્તારમાં કેવા હતા, કેવી રીતે આગળ વધ્યા, અને અત્યારે કેવી રીતે
બિરાજમાન છે,
કેવા સ્વરૂપે બિરાજમાન છે. જે અકૃત્રિમ જ્યોતિર્લિંગ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિ પૂર્વક જે કૃત્રિમ જ્યોતિર્લિંગ બિરાજે છે તેના દર્શનાદિથી સ્વ પર ભેદ વિજ્ઞાન થાય છે. આ પ્રથમ અધિકાર પ્રવચન કર્યા છે 526 નંબર નો પરમાર્થ સ્થાનમાં દર્શનાદિક છે, આદિકમાં પૂજન સ્તવન વગેરે બધું લઈ લેવું, એનાથી સ્વ પર ભેદ વિજ્ઞાન થાય છે, એનાથી શુભભાવ થાય છે. ત્યાં વિશેષતા છે વાત કરવાની. સામાન્ય રીતે આ વાતની જેને સમજ નથી, એવા જીવો સંપ્રદાયમાં અથવા કોઈ પણ જીવો દર્શન કરવા જિનાલયમાં જાય છે ત્યારે એને શુભભાવ થાય છે, અને શુભભાવ કરવા માટેનું આ એક નિમિત્ત છે, એટલી એની મર્યાદિત સમજણ છે. આ સંગ્રહ બહુ મર્યાદિત છે અથવા અભિનિત છે, બરાબર નથી, યોગ્ય પણ નથી. ખરેખર જીનબિંબના દર્શન ભેદ વિજ્ઞાન માટે થાય છે, ભેદ વિજ્ઞાન કરવા માટે જીનબિંબના દર્શન. એ વખતે દર્શન કરતી વખતે, પૂજન કરતી વખતે ભેદ વિજ્ઞાનનો પ્રયત્ન મુમુક્ષુને થવો જોઈએ. જ્ઞાની હોય એને તો ભેદ વિજ્ઞાન થાય, કેમ કે એની તો ભેદ વિજ્ઞાનની ધારા ચાલુ છે, અને આવા પ્રસંગે વિશેષ એ આવિર્ભૂત થઈને વિશેષ પ્રમાણમાં એ ભેદ વિજ્ઞાન કરે છે. પણ મુમુક્ષુને ભેદ વિજ્ઞાનનો પ્રયત્ન થવો જોઈએ, તો એ યથાર્થ રીતે દર્શન કરે છે. નહીતર એ માત્ર ઓગે ઓગે થોડાક અલ્પ શુભ ભાવને કરીને એ ભેદ વિજ્ઞાનના અવસરને ચૂકે છે. ખરેખર તો ભેદ વિજ્ઞાનના અવસરને
ચૂકી જાય.
અને ભગવાન ના દર્શન કેવી રીતે કરવા એ વિશે તો આપણે સ્વાધ્યાયમાં અવાર નવાર લઈએ છીએ. કેવી રીતે ભગવાન ને જોવા, કેવી રીતે ભગવાન ના દર્શન કરવા, જેથી કેવળ શુભ ભાવ ન થાય પણ મુખ્યપણે દર્શન નો અનુભવ થાય, એવી રીતે દર્શન કરવા. નમસ્કાર, બહુ સરસ વાત લીધી છે. પ્રધાનમંત્રી સાહેબે જે વાત લીધી છે એ જરા વિશેષપણે વિચારવા યોગ્ય છે. ભગવાનની પ્રતિમા છે પોતાની એક સરખી છે, પછી આપણે નામ નાપીએ છીએ કે આ સિંહ ભગવાન છે, નામ આવી ભગવાન છે, પણ બધી પ્રતિમા એક સરખી હોય, કોઈના ચહેરા મારા જુદા હતા. એ તીર્થંકર ભગવાન અનંત સ્વસંવેદનમાં બિરાજમાન છે. એનું એમનું શું સ્વરૂપ છે? જે ચતુર્થ ગુણ સ્થાને શુદ્ધોપયોગમાં સ્વસંવેદનની ઉત્પત્તિ થાય છે એ તીર્થંકર ભગવાનના 13મા ગુણ સ્થાનના પરિપૂર્ણ સ્વસંવેદનના અનંતમાં ભાગે છે. જાતિ એ છે, એવું જ છે. પણ અહીંયા જે ચોથા સ્થાને જેનો સેમ્પલ અનુભવ થાય છે, નમૂનો આવે છે, એ છે અનંત ગુણ. એટલે એમના સ્વસંવેદનને, અનંત સ્વસંવેદનને લક્ષમાં લેવા. ભગવાનની મૂર્તિ એ પથ્થરની મૂર્તિ નથી, ધાતુની મૂર્તિ નથી, પણ અનંત સ્વસંવેદનની મૂર્તિ છે. કોઈ પણ સામાન્ય જીવને પરિણામમાં એવી યોગ્યતા છે, એ જે જેવું 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 જોવે એવી એવી એને અસર ઉપજે. રસ્તામાં એક કૂતરું કે બકરું રોગથી પીડાતું હોય અને ચીસું નાખતું હોય, બાંગરતું હોય, તો એને જોતા, એના દુઃખને જોતા જોનારને દુઃખ થાય, કાંઈ હગુરાલી નથી. એ તો પીડી જ પ્રાણી છે. હોસ્પિટલમાં જાય, દર્દીઓ ને જાય, કોઈનું દુઃખ જોતા દુઃખી થાય છે, કાંઈ ખબર ન હોય તો. એ એક એવા જીવના પરિણામની એક નિમિત્ત નૈમિત્તિક સંબંધે ઉપાદાનની યોગ્યતા સામાન્ય જીવની એ રહી છે, મનવાળા પ્રાણીને, કે જીવન જોવે એની એની અસર ઉપજે. હવે ભગવાનની પ્રતિમા તો અનંત સ્વસંવેદનની મૂર્તિ છે. જો એમના સ્વસંવેદનને જોવામાં આવે તો અહીંયા પોતાને સ્વસંવેદનનો આવિર્ભાવ થવાનું કારણ બને છે. ત્યારે અહીંયા એક પ્રશ્ન થાય, જ્ઞાનીને તો જ્ઞાન ધારા છે, એની અંદર જ્ઞાન ભોજન છે, સ્વસંવેદન છે, એમને તો આવિર્ભાવ થાય, પણ અમે રહ્યા અજ્ઞાની મોક્ષ છીએ, અમને કેવી રીતે સ્વસંવેદનનો આવિર્ભાવ થાય? આટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. ભાઈ, તમે પણ તારા જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન ઉપસ્થિત છે, તમે પણ તારા જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન ઉપસ્થિત છે. તારા જ્ઞાન વિશેષમાં ભગવાનનું સ્વસંવેદન તું વિષયગત કરે છો, જ્ઞાનના વિષયગત કરે છો. તો એ જ વખતે થોડો ક્યાંથી કશે તારા જ્ઞાન સામાન્ય ઉપરાંત પાંચમો બોર્ડ હમણાં આપણે 49મી ચાર સમય સાતનો સ્વાધ્યાય થઈ ગયો, એમાં પાંચમો બોર્ડ આવ્યો છે. છ બોર્ડ જે લીધા એમાં પાંચમો બોર્ડ, દરેકમાં પાંચમો બોર્ડ આવ્યો છે. અનેક વિશેષોમાં વિશેષ વિશેષપણો હોવા છતાં એક સાધારણ જ્ઞાન વેદન, એક સાધારણ જ્ઞાન વેદન થી આત્મા પરિણમિત થતો હોવાથી ખરેખર એ વિશેષોને ગૌણ કરે છે. વિશેષોને એ રીતે નક્કી કરવાનું નથી, એનું સ્વરૂપ નથી, એક સ્વસંવેદન પરિણામે પરિણમવું એ એનું સ્વરૂપ છે. એ જ્ઞાનમાં જ્ઞાન વેદનનું તિરોભૂત રહેલું જે અસ્તિત્વ છે એને આવિર્ભૂત કરવાનો આ પ્રસંગ છે. એમાં ભગવાનના દર્શન નિમિત્ત પડે છે અને આ ભગવાનની સ્થાપનાનો નિષેધ કોઈ પણ પ્રકારે, કોઈ પણ ભાવે, કોઈ પણ અપેક્ષાએ ક્યારે પણ કોઈએ કરવો જોઈએ. કેમ કે કુદરતે આ વ્યવસ્થા અનાદિ અનંત આ વિશ્વમાં સર્જેલી છે કે અકૃત્રિમ જીનબિંબો ત્રણેય લોકમાં બહુ મોટી સંખ્યામાં બિરાજમાન છે, કરોડોમાં અવયવમાં બિરાજમાન છે. ત્રણેય લોકની અંદર આ વ્યવસ્થા કુદરતે રાખી છે. જીવને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનું નિમિત્ત કુદરતે કાયમ બનાવીને રાખ્યું છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે ત્રણેય કાળે અને આ લોકની અંદર ત્રિકાળ જ્ઞાનીનો અભાવ હોય શકે નહીં. તીર્થંકરો હોય છે, ત્રણેય કાળે એમના સાધક મુનિઓ અને સમય દ્રષ્ટિઓ હોય ને એ પણ બધા નિમિત્ત છે. બીજા જીવોને માર્ગે ચડવાના એ બધા નિમિત્ત છે. એટલે સજીવન મૂર્તિ અને અજીવન મૂર્તિ, સજીવન મૂર્તિ જેવી અજીવન મૂર્તિ, ત્રિકાળ જીનબિંબો, અકૃત્રિમ જીનબિંબો અને કૃત્રિમ જીનબિંબો એ સદાય વિદ્યમાનતા ધરાવે છે. કોઈ પણ જીવ જ્યારે પોતાના આત્મકલ્યાણને ચાહે છે, આત્મકલ્યાણને ઈચ્છે છે, ત્યારે ઉપસ્થિત હું જગતમાં કાયમ માટે રહેલો છે. આ એ કુદરતના ઘરની માટે જીનબિંબની સ્થાપનાનો નિષેધ કરવો એ કુદરતનો નિષેધ કરવા જેવું છે.
એ કુદરતનો નિષેધ કરવા જેવું
છે અને અહીંયા પોતાના સ્વરૂપનો નિષેધ કરવા જેવો છે. પણ ઘણા જીનબિંબોને આપણે સ્થાપીએ અને એકાદાને ઉઠાવીએ તો શું વાંધો? આપણે પ્રતિષ્ઠાઓ કરાવીએ, જરાસરો બંધાવીએ, એમાં પંચકરણે પ્રતિષ્ઠાઓ કરાવીએ, પણ આપણને એકાદ જ્યાં વાંધો હોય ત્યાં આપણે નિષેધ કરીએ તો
ન ચાલે.
એ બધું ધોવાઈ જાય
છે. એકનો નિષેધ થઈ
ગયો, નિષેધ થઈ ગયો. એકનો નિષેધ થતા અનંતનો નિષેધ
થઈ ગયો.
એના જેવું 10 બાલદીથી સાબુ ચોરીને નાયો અને પાછો ગટરનું એક ટમ્બલર માથે
મૂક્યો, ગસે ધોવાઈ,
એ બધું ખલાસ
થઈ ગયો. સરસ વાત.
કૃતકારિતનું મોજન ત્રણ થઈ ગયો છે. હું તો કરતો નહોતો, હું તો વિરોધ કરતો નહોતો. શ્રી ગતિ ભગવાન નો મેં ફીરો નથી, મેં કરાયો નથી, પણ કરતા હતા એને જરાક આપ્યો હતો, જરા સારું લાગતું હતું. આથી જ કરે છે આની સામે આ ઠીક કરે છે. તો એ કરે છે એટલું ફળ એને લાગી ગયું. અનુમોદન કરનાર ને કરતો કરાવતો ને ફળ એને લાગી ગયું. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કરે છે એટલું જ ફળ અનુમોદનાનું આવે છે. તળે લોકમાં જે અકૃત્રિમ જીવબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીવબિંબ બિરાજે છે, કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા જેના બિરાજે છે, જેના દર્શન આદિથી, જેના દર્શન પૂજન વંદન નમસ્કાર આદિથી સ્વ પર ભેદ વિજ્ઞાન થાય છે.
બહુ સરસ.
હું આત્મા છું, સ્વસંવેદન મળે એવું હું આત્મા છું અને મારા સ્વરૂપથી બાકી બધો છે દ્રવ્યો ભિન્ન છે અને રાગાદી વિભાવો પણ મારાથી ભિન્ન છે એવું એક ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થવાનું એ નિમિત્ત છે. એટલે કે માત્ર એ શુભ ભાવનું નિમિત્ત નથી એમ વિચારવાનું છે. કસાય મંદ થઈ શાંત ભાવ થાય છે. ભગવાન ના દર્શન કરતા તો એમની અનંત શાંતિ છે, અનંત સ્વસંવેદન ની મૂર્તિ છે, અનંત અનંત શાંતિ ની એ મૂર્તિ છે, અનંત અનંત નિદ્રાતા ની એ
મૂર્તિ છે
અને નિરવશેષ અંતર્મુખ ધ્યાને પરિણમેલા એવા અંતર્મુખ પરિણામે ભગવાન વગર બોલે સીધો જ અંતર્મુખ થવાનો બોધ આપણે મારા સામે જોવે પણ મારો પ્રતિબોધ એ છે કે તું અંતર્મુખ. જો હું નિરવશેષ અંતર્મુખ છું હું પણ મારા શક્તિ પ્રમાણે અંતર્મુખ થવાનો અત્યારે જ પ્રયત્ન કરશું. ઘરે જઈને ધ્યાનમાં બેસીને નહીં, અત્યારે દર્શન કરતી વખતે હવે ઉપયોગ લઈ લે મારા ઉપરથી, મારી અપેક્ષા નથી થાય. તારે પણ અંતર્મુખ થવું એ બોધ છે અમારો. એ રીતે ભગવાનના દર્શનથી અંતર્મુખપણું પણ થઈ શકે છે, શાંત ભાવ તો સહેજે સહેજે કસાયની મંદતાનો થાય છે. કોઈ કોઈ સંસ્કારી જીવોને એ સમય દર્શન નો અને સ્વામીભાવનું નિમિત્ત પણ પડે છે. તત્વા સૂત્રમાં ભગવાન ઉમાસ્વામી મહારાજે એ વાત લીધી છે કે જીન પ્રતિમા છે એ ગૌણપણે સમય દર્શન નો નિમિત્ત છે. ગૌણપણે કે જેને પહેલા સંસ્કાર મળ્યા છે એની વાત
બરોબર.
કષાય મંદ થઈ શાંત ભાવ થાય છે તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી તીર્થંકર કેવળીના દર્શનાદિથી થાય છે તેવી જ અહીં થાય છે તે સર્વ જીન બિંબોને અમાપણા સૌના નમસ્કાર. તમામ અકૃત્રિમ જીન બિંબો અને વિશ્વમાં રહેલા કૃત્રિમ જીવબિંબો એ બધાને નમસ્કાર કરે. એક પરિણામમાં બધાને રહી લીધા. બહુ વિશ્વ શું કહે છે કે સજીવન મૂર્તિ મને ભગવાન બિરાજમાન હોય તો એમની વાણી શું કહે. બસ એટલું નથી, આ ભગવાનની પ્રતિમામાં એક વાણી સિવાય બધું જ
છે. વાહ 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 વાહ.
જેવા ભગવાન બિરાજે છે એવા જ છે બિલકુલ. કેમ કે એ પણ હોઠ હલાવતા નથી, એ પણ આંખનું મટકું મારતા નથી, બસ પ્રતિમા વખત જ છે. ભગવાન તેરમે ગુણ સ્થાને આરૂઢ થાય એટલે જેવા પ્રતિમા આપણે સ્થાપીએ છીએ એવા પ્રતિમા સ્થિર થઈ જાય અડોલ આસનને. એટલે
એક વાણી સિવાય, એમ કીધું શું, એક ધર્મોપદેશ સિવાય, ધર્મોપદેશ ની વાણી વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ એ સિવાયનું બધું છે. પોતાના હિતની સિદ્ધિ માટે જેવી તીર્થંકર કેવળી નું નિમિત્ત પણ છે, દર્શનાદિક નું, સાક્ષાત નું, એવું જ અહીંયા પરોક્ષ ને સાક્ષાત વ્રત લઈ લેવા, પ્રત્યક્ષ વ્રત લઈ લેવા. આપણા અહીંયા સિમંદર ભગવાન બિરાજે છે, તો અત્યારે મહાવીર માં જાણે અહીંયા જ આવીને મારે સામે બિરાજમાન થયા છે. સાક્ષાત તીર્થંકર કરતા પ્રતિમા 10,000 ગણી વધારે ઉપકારે છે.
10,000 તીર્થંકર ના સમગ્ર
ચોથા કાળ ની પ્રતિમા ઘોઘામાં છે, મંદિરો જળવાઈ ગયા. તો એમ કે છે કે એક તીર્થંકર ની વિધિ માનતા હોય એના કરતા એમની પ્રતિમા ની વિધિ માનતા 10,000 ગણી લાંબા કાળ સુધી રહે છે, એનું પ્રમાણ આ
પ્રમાણે.
અને એ તો એક વાણી સિવાય બાકી બાકી બધો ઉપકાર તો સરખો જ થવા માંડે
છે.
નિમિત્ત તો સરખું છે, વાણી સિવાય તો, વાણી સિવાય માટે એમનો કાળ વિશેષ હોવાથી એમનું પ્રમાણ કાળ નું વિશેષ ગણીને કાળના પ્રમાણમાં 10,000 ગણી વાત લખી
શકીએ.
લોકમાં છે, નીચે ભવન માસી માં પેલા છે, ઉપર અહીંયા જ્યોતિષ વિમાનો માં છે, એમ દેવ લોકમાં, મધ્ય લોકમાં અને અધોલોકમાં, ત્રણેય લોકમાં અકૃત્રિમ જિંદગી બહુ કરોડો ની સંખ્યા,
7,72,00,000
પૂજામાં
આવે છે.
7,72,00,000 છે. પછી બધા બીજા અમુક જગ્યાએ છે, પછી અમુક જગ્યાએ જુદા અમુક જગ્યાએ, એમ કરીને ઘણી
સંખ્યા
નોંધ કરેલું
છે.
યાદ ન રહી. સર્વજીન બિંબુ ને આપણા સૌના નમસ્કાર મળી શ્રી કેવળી ભગવાન ની દિવ્ય ધ્વનિ તે દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગણધરદેવ દ્વારા રચિત અંગ પ્રકરણિક અનુસાર અન્ય આચાર્યાદિક દ્વારા રચેલા ગ્રંથાદિત છે તે જીન વચન છે. સમજવી, કેમ કે સર્વજ્ઞ સ્વભાવ ને સ્પર્શીને નીકળેલી વાણી છે. જ્ઞાની ની વાણી, મુનિ ની વાણી, આચાર્ય ની વાણી, ભગવાન ની વાણી, સર્વજ્ઞ સ્વભાવ ને તદનુસાર પ્રથમ ગણધરદેવે એમની રચના કરી છે ઉપદેશ, અને 12 અંગ માં એમની રચના થઈ છે. અંગ અને પ્રકરણ એના પેટા દીધો બધા. તે અનુસાર અન્ય આચાર્યોએ પણ તે અનુસાર, એમના મુખ્ય ગુરુ છે ગણધરદેવ છે, મુખ્ય આચાર્ય છે, મુખ્ય ગુરુ છે, અને તદ અનુસાર બીજા આચાર્યોએ, મુનિઓએ પણ ગ્રંથોની રચના તે સર્વ જીન વચન સમજવા. એ બધા મુખ્યપણે આચાર્યોની વાણી જીન વચન છે,
શાદવાદ
ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે અને તે વાણીને ત્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. એટલે જ્યાં જ્યાં જે વચન છે ત્યાં તેની મર્યાદા પણ સાથે સાથે સમજીને એ વચનને ઓળખવું. તે ન્યાય માર્ગ થી અવિરુદ્ધ છે અને બધા વચનો ન્યાય માર્ગ થી અવિરુદ્ધ છે. ન્યાય શબ્દ ની ધાતુ ઉપર થી આવ્યો છે. નિર્ણય ટુ લીડ, દોરી જવું, આત્મા માં ઉપયોગ ને દોરી જાય, એને પારમાર્થિક ન્યાય કહેવામાં આવે છે. આ લૌકિક ઝઘડા તકરાર માં જે કોર્ટમાં ન્યાય કરે છે એ બધા લૌકિક ન્યાય છે, એ ન્યાય ની વાત અહીંયા નથી. અહીંયા તો ભગવાનની વાણીમાં જે ન્યાય એવા છે એ બધા ન્યાય એવા છે કે જે આત્મામાં દોરી જાય છે, પરિણામને આત્મામાં દોરી જાય, સર્વ પરિણામને. એવી એ વાણી છે, ન્યાય માર્ગ વાળી છે. ભગવાનનો માર્ગ ન્યાય વાળો છે. ગુરુદેવ એક માર્ગમાં સૂત્ર બોલતા, ન્યાયતમ એમ કરીને ભગવાનનો માર્ગ છે ન્યાય વાળો છે. એમના સૂત્રમાં આવેલ સૂત્ર ભણેલા પ્રમાણિક છે. ન્યાય સંપન્ન હોવાથી એ પ્રમાણિક છે. તથા જીવોને તત્વજ્ઞાન નું કારણ છે માટે ઉપકારી છે. આત્મજ્ઞાન નું અને તત્વ આત્મ તત્વ નું જ્ઞાન કરાવવા માટે ઉપકારી હોવાથી વાણી પણ પૂજનીય
છે.
આ લોકોત્તર સજ્જનતાનો માર્ગ છે. થોડો પણ કોઈ ઉપકાર કરે તો એના પ્રત્યે ઉપકાર ગુણકારી પ્રત્યે બહુમાન ઉપકારી પ્રત્યે વિનય એ સહેજે સહેજે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે. રાજમલજીએ તો બીજા કલશમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. સરસ્વતીને નમસ્કાર કર્યા છે. આ તો અજીવ છે. આપે પહેલા કલશમાં એમ કહ્યું કે એક મારો આત્મા છે, એ સિવાય છ દ્રવ્યો, છ દ્રવ્યોમાં તો પંચ પરમેશ્વર નાનતા સિદ્ધન બધા આવી ગયા. એને જાણવાથી જ્ઞાને નથી ને
સુખે
નથી એમ કહી દીધું. અને અહીંયા પાછા બીજા જ કલશમાં જીનવાણીને નમસ્કાર કરવાની વાત કરો છો તો માણી તો અજીવ છે, જળ છે. જળ હોવા છતાં સર્વજ્ઞ અનુસારેની છે અને જીવને તત્વજ્ઞાન આત્મજ્ઞાન પામવાનું નિમિત્તત્વ હોવાને લીધે તે વ્યવહારે પૂજનીય છે. વ્યવહારે તે
પૂજનીય છે.
જેમ વ્યવહારે પંચ પરમેશ્વરી પૂજનીય છે, જેમ વ્યવહારે ગુરુ અન્ય દ્રવ્ય હોવા છતાં પૂજનીય છે, તેમ વાણી પણ વ્યવહારે
પૂજનીય
છે. ન્યાય સંપન્ન વાત છે. એ ન્યાય નું ઉલ્લંઘન કરવાનું હોય શકે
નહીં.
તે ઉપકારી છે, ન્યાય માર્ગ છે, પ્રમાણિક છે, તથા જીવોને તત્વજ્ઞાન નું કારણ છે. કારણ એટલે નિમિત્ત કારણ લેવું માટે ઉપકારી છે. તેને આપણા સૌના નમસ્કાર.
મોદી
સાહેબ નમસ્કાર કરતા જાય છે એને આપણા સૌના
નમસ્કાર.
નમસ્કાર નમસ્કાર હો. ભૂતકાળમાં જેટલા આગમો રચાયા વર્તમાનમાં ઉપલબ્ધ છે, ભવિષ્યમાં કોઈ રહેશે તો એ બધાને નમસ્કાર કરવામાં
આવે છે.
કેમ કે આત્માનું કલ્યાણ થવાનું નિમિત્ત એમાં પડેલું છે. સમયસારમાં તો કેવું વાત લીધી છે અમૃતચંદ્રાચાર્ય ટીકામાં કે એક મલેચ્છ છે એને સ્વસ્તિ શબ્દ કહેનારો કોઈ નીકળે છે તો પ્રગટ પ્રગટ જોઈ જાય,
જોઈ
જાય આંખમાં આંસુ આવી જાય છે. અરે મારા કલ્યાણને ઈચ્છા છે. એને સાસરો આવે છે કે અરે મારા કલ્યાણને આ ઈચ્છા છે. એમ કલ્યાણમાં કોઈ નિમિત્ત થાય ભગવાન ભક્તિ મૂળી ચૈત્યાલય આર્જિકા ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ નું વર્ણન મૂળી ચૈત્યાલય એ દ્રવ્ય છે ભગવાન નું જીન મંદિર
આર્જિકા
ઉત્કૃષ્ટ શ્રાવક એટલે શ્રાવક શ્રાવિકા બે એ વગેરે દરે તીર્થ ક્ષેત્ર આદિ
ક્ષેત્ર
કલ્યાણક કાળ આદિ કાળ ભગવાન ના જે જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર ભગવાન ને નમસ્કાર કરે છે, ભગવાન ના જૈન મંદિર ને પણ નમસ્કાર કરે છે, ભગવાન નમસ્કાર છે, એ આસન ને નમસ્કાર છે, અને જ્યાં એ વિચર્યા છે એમના ચરણ ચિન્હ જ્યાં પીડ્યા છે રજગણ ને પણ
નમસ્કાર.
શ્રાવક શ્રાવિકા ને પણ નમસ્કાર કર્યા છે, ગુણધર્મ ને નમસ્કાર કર્યા છે, શ્રાવક શ્રાવિકા ને પણ નમસ્કાર
કર્યા,
એટલે જ્ઞાનીઓ ને નમસ્કાર કર્યા છે, જ્ઞાની જ્ઞાની ને નમસ્કાર કરે કે નહીં આવી
ગયો
આસન ને
બેસી
નમસ્કાર પોતાને પણ નમસ્કાર કરવામાં વાંધો
નથી,
પણ એમની પાઠ ને પણ નમસ્કાર કરવામાં વાંધો
નથી,
મિથ્યાત્વ નથી પણ મિથ્યાત ને
મોળું પાડે
છે એમ સમજવાનું છે, પણ તને સમજણ ન પડતી હોય તો કઈ નહીં, પણ જ્ઞાની ની પાછળ પાછળ એનું અનુસરણ તો કર, એટલું તો બાળક ને આવડે છે, અનુકરણ કરતા તો
બાળક ને આવડે,
બાળક ને આવડે છે, બાળક માંથી ક્યાં ગયો એનું અનુસરણ કરે, સમજીને કરે છે, જે કરે છે એ ઢાકડે ઢાકડ બળ એવું પૂછ્યું તો તમારું ઢાકડે ઢાકડ માનવું છે કે તારે કેટલીક બાદબાકી કરવી છે, શું કરવું તારે,
બરાબર
એનો અર્થ છે કે જેનો સ્વચ્છંદ ભગવાન બિરાજે છે ને
ત્યાં
ચૈત્યાલય માં ભગવાન
બિરાજે
બિરાજે છે, એને નમસ્કાર કરવો, એવું પ્રસંગ બનેલો ભાઈ કે નાની ઉંમર નો યુવાન માણસ, થોડા વખત પહેલા ની વાત છે, કચ્છ ના હતા, દીક્ષા લેવા શ્વેતાંબર માં દીક્ષા લેવા તૈયાર થઈ, તો કચ્છ માંથી પાલિતાણા દર્શન પહેલા કરી આવું, મારી દીક્ષા પહેલા સોનગઢ ઉપરથી પસાર થતા સોનગઢ રસ્તામાં આવે, સાંજ પડી ગઈ અને બીજી પાલિતાણા ની બસ મળી, ને સોનગઢ મેઇન રોડ ની બસ મળી, અને રાજકોટ થી તો સોનગઢ ઉતરી ગઈ, ત્યાંથી બસ મેળવી લઈશું, પણ મળ મળતી નહોતી, રાત રોકાઈ જવું પડશે, ત્યાં રોકાવું વિચાર કરીએ, ત્યાં શિખર જોયા ભગવાન, આપણા મંદિરો ના
શિખર જોયા,
શિખર જોયા તો કઈ જૈન મંદિર લાગે છે, કોઈ મોટું જૈન મંદિર લાગે છે, મોટા મોટા ઘણા શિખરો છે અહીંયા, આવો જઈને માણસ દર્શન કરવા આવ્યો, દર્શન કરવા ગયો તો બધા આપણા બધા તો સૂત્રો ને બધા દિવાલ ઉપર બધા તત્વજ્ઞાન ના વિષયો લખેલા, તો વાંચવામાં જ એના કલાકો વ્યાઈ ગયા, એમાં ચેતનજી મળી ગયા આપણે, ચેતનજી મળી ગયા, એટલે બસ ન મળી, એમાં શિખર જોયા ને હું આવ્યો, આ શિખર હું કરવા રાખવામાં
આવ્યો, દૂર થી
બહુ સરસ છે, આપણે થોડી વાર બેસીએ તમારી, પછી એને વાત કરી, હું તો દીક્ષા દેવાનું છું, બે દર્શન કરવા જાત્રા કરવા, ચર્ચા કરી, એને બહુ ગમ્યું, મારે તો કઈ સમજવું છે, તો કઈ બે ત્રણ દિવસ તો તમને અનુકૂળ તો હવે તો રોકાઈ જાઓ, હું રોકાઈ ગયો માણસ, બે ત્રણ દિવસ પછી તો ઘરે તાટ પર કરીને અઠવાડિયું ગયો, રોકાઈ ગયો, પછી તો આપણે જવાનું છે, મારી સાથે કલાકો સુધી બેઠા ચર્ચા કરે, માટે સારું થયું ભાઈ સાહેબ. એટલા માટે ઊંચામાં ઊંચા બને એટલા શિખરો બનાવવામાં
આવે છે,
એમાં ઘણા હેતુઓ છે. એક શિખર બનાવવામાં ઉપર આપણે કળશ ચડાવી ધજા કરીને બધી વિધિ કરીએ
છીએ,
એમને એમ નથી વિધિ બધી, પાછળ કેટલો પારમાર્થિક હેતુ ઇનડાયરેક્ટલી પણ રહેલો
છે.
એ શિખર એટલા માટે બનાવવામાં આવે છે કે ભગવાન બિરાજમાન હોય એની ઉપર કોઈ પગ દઈને ચાલે નહીં, કે શિખર ઉપર ચલાય નહીં, અને એ શિખર ઊંચામાં ઊંચા શિખર હોય તો પણ કોઈને દૂર થી પણ ખબર પડે કે અહીંયા ભગવાન બિરાજે
છે,
ગમે એટલા દૂર થી માણસ ત્યાં ખેંચાઈને આવી શકે છે. એ રીતે તેમને નમસ્કાર કરું છું, તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથા યોગ્ય વિનય
કરું છું. કેટલે
વાત, એટલે વિનયની વાત આવે ત્યારે ક્યાં સુધી જાય છે, એ પ્રમાણે પોતાના ઈષ્ટ નું સન્માન કરી મંગલ કરી, આ રીતે પોતાના ઈષ્ટ નું પોતાનું કલ્યાણ વાંચીને એમનું સન્માન કરીને મંગલ કર્યું છે. હવે અરંતાદિક ઈષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ, કે આત્મકલ્યાણમાં કેવી રીતે નિમિત્તભૂત થાય છે તેનો પણ અહીંયા વિચાર કરીએ છીએ. પ્રવચનો કર્યા છે, ગુરુદેવે તો આના ઉપર
પ્રવચનો
કર્યા છે. જે વડે સુખ ઉપજે વા દુઃખ ભેસે એ કાર્યનું નામ પ્રયોજન છે. જનરલ ડેફિનેશન કેવી છે, કોઈ પણ પ્રાણી માટે ને કોઈ પણ કાર્યનું નામ પ્રયોજન છે. કેવું જનરલ ડેફિનેશન કેવી છે, કોઈ પણ પ્રાણી માટે ને કોઈ પણ જીવ માટે જે વડે સુખ ઉપજે અને દુઃખ વીણશે, દુઃખ નાશ પામે એનું નામ
પ્રયોજન
છે. પ્રાણી માત્ર ને સુખ નો સદભાવ અને દુઃખ ના અભાવ નું જ પ્રયોજન
છે.
દુઃખ છે એને દુઃખ નો અભાવ કરવો છે, અને સુખી છે અને સુખ ની વૃદ્ધિ કરીને પૂર્ણ કરવું છે. પૂરું સુખ જોઈએ છીએ, સર્વકાળ માટે સુખ જોઈએ છીએ, તેથી જીવને સુખ નું પ્રયોજન છે.
મોટા ટાઈપ માં લીધું છે,
એ પ્રયોજન ની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. એ પ્રયોજન પ્રયોજન સિદ્ધિ પ્રયોજન સિદ્ધિ
છે ને,
દર્શન મૂળ નો અભાવ કરવો. મુમુક્ષુ જીવે દર્શન મૂળ નો અભાવ કરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો એ એનું પહેલામાં પહેલું પ્રયોજન છે. તો અહીંયા સુખ અપેક્ષાએ વાત ચાલે છે, એ સુખના પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય ત્યાં પણ સુખ ને આનંદ શાંતિ પ્રગટે છે મોક્ષ માર્ગમાં આવે ત્યારે, તે જ આપણું ઈષ્ટ છે અને તે જ આપણે પ્રાપ્ત કરવા યોગ્ય છે. હવે આ અવસરમાં અમને વિતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ પ્રયોજન છે, કારણ કે એનાથી નિરાકુર સત્ય સુખની પ્રાપ્તિ
થાય છે.
પ્રયોજન છે કેમ કે સુખ નું કારણ જ્ઞાન છે. શું કીધું? સુખ છે એ પ્રયોજન છે, એ સુખ રૂપી કાર્ય નું કારણ પકડે છે. સુખ નું જે કારણ છે એ વિતરાગી જ્ઞાન છે, એ સુખ નું કારણ છે. જ્ઞાન શ્રદ્ધા નું કારણ છે, જ્ઞાન પુરુષાર્થ નું કારણ છે, જ્ઞાન જ સુખ નું કારણ છે. અને તેથી અનંત ગુણમાં જ્ઞાન ને એક નેતાનો એક ઉપમા આપવામાં આવે છે નેતાને.
જ્ઞાન નેતા છે
કે બધા ગુણોમાં જ્ઞાન નેતા છે. જેમ નેતા બધાને દોરી જાય, અનંત ગુણો ને
દોરી જાય છે,
એને નેતાનું નામ આપવામાં આવે. વિશેષ જ્ઞાન નું હોવું એ પ્રયોજન છે. એમ કરીને મુમુક્ષુ જીવને સાધન જ્ઞાન છે એમ થાય તો
આયા
ગ્રંથ ના પ્રારંભમાં
સાધન જ્ઞાન છે,
જ્ઞાન જ સાધન છે. ગુરુદેવ શ્રી ના વચનામૃત માં 637 નું છેલ્લો વચન છે કે ત્રણેય કાળે એક જ્ઞાન જ સાધન છે. 236 માં પણ એ લીધું છે કે સાધની સિદ્ધિ ના ઉપાય માં એક જ્ઞાન જ સાધન
છે.
પરમાગમ સાધન એક વિશેષ જ્ઞાન નું હોવું એ પ્રયોજન છે, કારણ કે એનાથી નિરાકુર સત્ય સુખ ની પ્રાપ્તિ
થાય
છે. જ્ઞાન કારણ છે અને સુખ એનું
કાર્ય.
વળી એ પ્રયોજન ની સિદ્ધિ અરંતાદિક વડે થાય છે. અને એવું જ્ઞાન ની પ્રાપ્તિ કોનાથી થાય છે? અરંતાદિક થી થાય છે. મૂળ તો તીર્થંકર સર્વજ્ઞ દેવ છે. ધર્મ નું મૂળ, તત્વજ્ઞાન નું મૂળ સર્વજ્ઞ પરમાત્મા છે. ધર્મ પ્રતિપાદન કરવો હોય તેને સર્વજ્ઞતા થી પ્રતિપાદન
કરવું.
પ્રવચનો કર્યા એમ નહી, પોતાના જે પ્રવચનો નું માખણ, પ્રવચન નવનીત,
આ માખણ
એ માખણ માં એને સ્થાન આપ્યું. એ 10 કુલ ને સ્થાન આપ્યું છે, 70 વર્ષ પહેલા લખાયેલા. અને એ પ્રવચન કરતા કરતા ગુરુદેવ એમ કહે છે કે આ 12 અંગ નો
સાર છે.
બાર અંગ નો સાર
આરાધ્યજી
બધી વાતો
કુદરતી
દર્શન પહેલા પણ નીકળી છે. ગુરુદેવ ને પણ સ્થાનિક પાસી સંપ્રદાયમાં ઘણી વાતો એવી નીકળતી હતી, પૂર્વ સંસ્કાર વર્ષ નીકળતી
હતી.
અંદર આત્મા માંથી સિદ્ધિ નીકળે, સંસ્કાર બોલે, આત્મા જ બોલે છે. શું કે છે બધી બધી વાતો છે. વળી પ્રયોજન ની સિદ્ધિ શ્રી અરંતાદિક વડે થાય છે, કેવી રીતે તે અહીં વિચારીએ
છીએ.
તો એ જ્ઞાન ની, ધ્યાન ની, સુખ ની, પ્રયોજન ની સ્થિતિ અરિયંત પરમાત્મા થી કેવી રીતે થાય છે એને અહીંયા પહેલો વિચારવામાં આવે છે. એટલે કે આત્માને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય અને એમાં નિમિત્ત કેવી રીતે છે એનો જ પહેલો વિચાર કરીએ છીએ. પછી બીજી ઘણી વાતો છે, પહેલો વિચાર પ્રયોજન નો કરવામાં આવ્યો છે. આત્માના પરિણામ 3 પ્રકારના છે. એટલે વ્યવસ્થિત ઉત્પાદન છે, બહુ વિચક્ષણ પુરુષ છે પોતે, એટલે એકદમ વ્યવસ્થિત, બહુ વ્યવસ્થિત વાતો લખી છે. આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે. કોઈ પણ જીવના જો પ્રકાર પરિણામના જોવામાં આવે તો એના ત્રણ ભેદ છે, સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. આ ત્રણ પ્રકાર છે. હવે એક એક ને સમજાવશે. ત્રણ નામ પણ દીધા, ત્રણ પ્રકારના ત્રણ નામ દીધા. હવે એક એક ને સમજાવશે કે તીવ્ર કષાય રૂપ સંકલેશ છે એને આપણે સાદી ભાષામાં, લૌકિક ભાષામાં પાપ કહીએ છીએ, અથવા એને કઈક વિશિષ્ટ ભાષામાં શુભ અશુભ ભાષા અશુભ કહીએ છીએ, પાપ કહીએ છીએ. અને અહીંયા એને સંસ્કૃત ભાષામાં, સંસ્કૃત ભાષામાં એને સંકલેશ પરિણામ કહીએ છીએ. મંદ કષાય રૂપ વિશુદ્ધ છે અને તીવ્ર કષાય માંથી મંદ કષાય થાય ત્યારે એને વિશુદ્ધ પરિણામ કહીએ છીએ, અથવા એને પુણ્ય પણ કહેવામાં આવે છે, અને એને શુદ્ધ પરિણામ પણ કહેવામાં આવે છે. એમાં એના ત્રણ નામ છે. અને કષાય રહિત શુદ્ધ પરિણામ છે, અને જે પરિણામમાં કષાય નો અભાવ થાય, રહિત થાય એટલે
અભાવ
અભાવ પણ થાય ત્યારે એને શુદ્ધ પરિણામ કહેવામાં આવે છે. એ શુદ્ધ પરિણામને ધર્મ પણ કહેવામાં આવે છે, એ શુદ્ધ પરિણામને વિતરાગી પરિણામ પણ કહેવામાં આવે છે, અને એના બીજા બીજા ગુણો અપેક્ષાએ, કેમ કે એ વખતે અનંત ગુણોની યથાસંભવ શુદ્ધિ થઈ હોય છે, એટલે ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ એના ઘણા નામ પાડવામાં આવ્યા છે. એને મોક્ષ માર્ગ પણ કહીએ છીએ, એને શુદ્ધોપયોગ ઉપયોગની અપેક્ષાએ એને શુદ્ધોપયોગ શુદ્ધ પરિણામ પણ, શુદ્ધ ઉપયોગ પણ કહીએ છીએ, ધર્મ પરિણતિ કહીએ છીએ. અને આગમ ભાષામાં એના ઉપસમ ક્ષયોપસમ અને ક્ષાયક એવા ત્રણ ભેદ પણ કહેવામાં આવ્યા છે. 320મી ગાથા પ્રવચન કરતા ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે એ વિષય ઉપર. અહીંયા સંક્ષેપમાં એને કષાય રહિત પરિણામને શુદ્ધ પરિણામ કયા છે. હવે વિતરાગ વિશેષ વિજ્ઞાન રૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો તે સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે, વિશુદ્ધ પરિણામ વડે મંદબંધ થાય છે, અથવા વિશુદ્ધ પરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો નથી. હવે આ વિસ્તાર કરશે, એ વિષય ઉપર થાય છે, તે વિસ્તાર કરવા ધારે છે.
દેવાદિદેવ શ્રી શ્રીમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય, વિદ્રાક્તિ કંબાર જય, ધર્મ નો જય હો, જય હો, જય હો.